તારીખ 8/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 453 અને 456 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 805
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 453 નો પત્ર ચાલે છે. પાનો 300 ઉપરનો પેરેગ્રાફ છે. પોતાની વાત લખે છે. મનમાં એમને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિઓ જ મટી બાહ્યભ્યંતર નિર્ગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી. શું કહે છે? 26મા વર્ષે મુનિદશાની ભાવના આવે છે. વેપાર ધંધામાં પ્રવૃત્તિ બહુ વધી છે, તો સામે વૈરાગ્ય પણ વધ્યો છે. એમને અને મનમાં એમને એમ રહ્યા કરે છે એટલે હવે ચાલુ જ રહે છે. મનમાં એ પ્રકારના પરિણામ ચાલુ રહ્યા કરે છે કે આ વેપાર ધંધો છૂટી જાય અને મને દશા આવી જાય તો મને કોઈ જ યોગ્ય છે. આ વેપાર ધંધો મને યોગ્ય નથી, પણ પરિસ્થિતિ જોતા અલ્પકાળમાં તથા નજીકના ભવિષ્યમાં એ પરિસ્થિતિ દેખાતી નથી. ન તો વેપારનો ઉદય સમાપ્ત થાય એવું દેખાય છે, કે ન તો કોઈ તે પ્રકારનો પુરુષાર્થ દેખાય કે તત્કાળ કોઈ મને દશા પ્રગટ થાય એવો પુરુષાર્થ નથી દેખાતો. ભાવના ઘણી છે, પણ જો સમીપમાં મને દશાનો પુરુષાર્થ જોઈએ એ પ્રકાર જરા ઉગ્ર હોય છે. પુરુષાર્થ બહુ ઉગ્ર હોય છે. અંતર પુરુષાર્થની એવી ઉગ્રતાને ના અનુભવથી જે આત્માઓ મને દશા પ્રાપ્ત કરે છે તેને અગાઉથી ખ્યાલ આવી જાય છે. હવે આ સ્થિતિ પૂરી થઈ અને બાહ્યાભ્યંતર મને દશામાં આવી જવાશે એ ભાવના અને પુરુષાર્થના બળે ઉદય પણ સમાપ્ત થવા લાગે છે. ગૃહસ્થને યોગ્ય જે ઉદય હોય છે તે ઉદય પણ કર્મો પણ રસ્તો કરી દે છે. પૂર્વ કર્મ બંધાયેલા છે એમાં ફેરફારો થઈ જાય છે અને ઉદય આખો બદલાઈ જાય છે. એટલે એ બધો એમને ખ્યાલ છે. એના ઉપરથી લખે છે કે અલ્પકાળમાં એવું બને એવું લાગતું નથી, એવું સૂઝતું નથી. ભાવના છે તો પણ, અને જ્યાં સુધી તેમ ન થાય, જ્યાં સુધી મને દશા પ્રગટ ન થાય ત્યાં સુધી મને દશાની ચિંતનના અમને મટશે નહીં એવું લાગે છે. અમારી ભાવના કોઈ ઉપર ઉપરની નથી, ખરી ભાવના છે. એટલે ભાવના મટશે નહીં. પાણી નહીં મળે ત્યાં સુધી તરસ મટશે નહીં, નહીં મળે તો કદાચ તરસ મટી પણ જશે એ પ્રકાર નથી એવું સ્પષ્ટ લાગે છે પોતાને. બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. બીજો બધો એટલે વ્યાપાર વગેરેનો. પણ બે ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવી જ નિવૃત્ત થાય એવા છે, એ પણ પોતાને ખ્યાલ છે. અને કષ્ટે પણ તે વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વિધી શકાય નહીં એવા છે. અને એ માટે કોઈ પણ કષ્ટદાયક પ્રયોગ કરીએ તો પણ લાંબી સ્થિતિમાં ચાલે એવા છે, અલ્પકાળમાં પૂરા થાય એવા દેખાતા નથી. એમના શ્રુત જ્ઞાનમાં ભાસે છે. નહીંતર જ્ઞાનીઓ અને મુનિઓ કેટલાક ઉદયની સ્થિતિ ટૂંકાઈ જાય એના માટે કષ્ટદાયક પ્રયોગ પણ કરતા હોય છે અને કરે છે. પણ એ પણ દેખાતું નથી. હે, કુટુંબ લઈને લગતા ઉદય લાગે છે. વેપાર તો મૂકી દેવા મૂકી શકાય એવું લાગે છે. અને 28મા વર્ષે તો એકવાર એમને કહી દીધેલું ભાગીદારોને કે ભાઈ હવે મને તમે છોડી દો. કોઈ છોડવા તો કોઈ તૈયાર નહોતા એમને. 30મા વર્ષથી તો એમની તબિયતે પણ પલટો ખાધો અને શારીરિક અસ્વસ્થતા વધી ગઈ. એટલે પછી તો કહી દીધું કે હવે મારી અપેક્ષા તમે નહીં રાખતા. તો શક્ય એટલું મદદ કરતા એ, પણ એક વખત તો કહ્યું કે હવે કંઈ શરીરની કોઈ પરિસ્થિતિ નથી કે હું કામને ખેંચી શકું. એટલે 30મા વર્ષે તો 7-8 મહિના વવાણિયા રહ્યા છે. નહીતર તો એમને ક્યાં રહેવા દેતા હતા, મુંબઈ છોડવા જ નહોતા દેતા. અને તે કારણે કરીને મૂર્ખની પેઠે આ વ્યવહાર ભેગા કરીએ છીએ. પ્રતિબંધ નથી તો એ પોતાને મૂર્ખ ગણાય છે, તો પ્રતિબંધ વાળા તો મૂર્ખા છે જ. એમને તો પ્રતિબંધ નથી તો એમ કહે છે કે આ બધું પ્રવૃત્તિમાં ટાઈમ અમારો જાય છે, સમય જાય છે, ઉપયોગ દેવો પડે છે, સમય ખર્ચીએ છીએ, શક્તિ ખર્ચીએ છીએ. ભલે તો ફુરસાદ કરતા હતા તોય મૂર્ખ છીએ કે આ બધો વ્યવહાર કરીએ છીએ વગર પ્રતિબંધે પણ એવું લાગે છે. એને લાગે નહીં પણ પણ વાસ્તવિક દ્રષ્ટિએ તો મૂર્ખ જ છે ને. મૂર્ખ એટલા માટે કે મૂર્ખ માણસ હોય એને પોતાના નુકસાનની ખબર ન હોય. મૂર્ખ આવે ને શું છે, પોતે પોતાને નુકસાન કરે ને એને ખબર ન પડે એટલે મૂર્ખ કહેવાય. આ મૂર્ખની પેઠે કરે છે, મૂર્ખની જેમ અમારે કરવું પડે છે. એમ એને ખબર પડતી નથી, મૂર્ખા તો આવું કરે છે પણ અમે તો ખબર છે ત્યાં ક્યાં બેઠી હતી. મૂર્ખની પેઠે વ્યવહાર કરીએ છીએ. કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં અને કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. એટલે ક્યાંય પ્રતિબંધ નથી દેખાતો. કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં ને કોઈ ભાવમાં સ્થિતિ થાય એટલે પ્રતિબંધની સ્થિતિ થાય. આત્મા ત્યાં અટકે, સ્થિતિ થાય એટલે અટકે ત્યાં, એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. એટલે આમ તો મુક્ત જીવ જેવી દશા છે. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબંધ પણ યોગ્ય છે, કોઈ પ્રતિબંધ નથી. દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો કોઈ પ્રતિબંધ નથી. નહીંતર મુંબઈ એવું ક્ષેત્ર છે કે જીવ ઘણા કર્મ બાંધે, એના બદલે એ છૂટ્યા છે. મુંબઈમાં બેઠા બેઠા ઘણી ગર્જરા કરી છે છૂટે તો. તથાપિ તો પણ નિવૃત્તિ ક્ષેત્ર નિવૃત્તિ કાળને સત્સંગને અને આત્મવિચારને વિશે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. અમારી રુચિ ત્યાં બંધાઈ જાય છે. નિવૃત્તિ ક્ષેત્ર હોય તો અમને બહુ ગમે, નિવૃત્તિ કાળ હોય તો પણ અમને બહુ ગમે, સત્સંગમાં પણ અમને બહુ ગમે. આ રુચિ છે, એ હું કામ કરે રુચિથી ગમે બહુ. અને આત્મવિચાર રહેવું બહુ ગમે છે, ત્યાં અમારી રુચિ પ્રતિબદ્ધ છે, બંધાયેલી છે. મની દશાની ભાવના છે એ મની દશાનું કારણ છે. મુક્ત થવાની ભાવના છે એ મુક્તિનું કારણ છે. કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ છે, બંધાયેલું છે. કારણ સાથે કાર્ય બંધાયેલું છે. તે જો કોઈ પ્રકારે પણ તે કોઈ રીતે નિવૃત્તિ ક્ષેત્ર નિવૃત્તિ કારણે સત્સંગનો જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય, તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છે. એટલે નિવૃત્તિ ક્ષેત્ર નિવૃત્તિ કારણે સત્સંગને ઝંખતા થાય અને એને નિવૃત્તિની કિંમત આવે છે. બાકી તો નવરા નખો દ્વાળે એમ કહેવાય છે. નવરા હોય તો એને ઉલટા સુલટા ખોટા વિચાર આવે અને પોતાનું નુકસાન કરે. એ તો ઝંખતા હતા નિવૃત્તિ ક્ષેત્રને નિવૃત્તિ કાળ. આ પ્રવૃત્તિમાંથી ક્યારે છૂટી અને નિવૃત્તિમાં રહીએ. એવી રીતે પ્રવૃત્તિથી બહુ કંટાળે છે. નાની હોય છે પ્રવૃત્તિથી બહુ કંટાળે છે. આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે. સવાદભાઈને લખે છે કે અમને આપના સમાગમની ઘણી ઈચ્છા, અત્યારે વધારે ઈચ્છા રહીએ છે. કેમ કે પોણા બે વર્ષથી નિવૃત્તિમાં એ વખત પણ નીકળાણું નથી, એટલે તથાપિ તે માટે કાંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે. પ્રસંગ વિના એટલે કોઈ બાનું મળતું નથી કે ભાઈ તમારી સાથે સત્સંગમાં રહીએ, એટલે એમ રાખવું પડ્યું છે. એ પ્રવૃત્તિનો દબાણ બહુ છે. કોઈ બાને પણ નિવૃત્તિ લઈને નીકળીએ એવી કોઈ પરિસ્થિતિ કરી શક્યા નથી, એટલે અને તે માટે બહુ જ વિક્ષેપ રહે છે. એટલે ચિત્તમાં ડિસ્ટર્બન્સ રહે છે, ચિત્તમાં વિક્ષેપ રહ્યા કરે છે. અરે કેટલો વખત થયો, કેટલો વખત આમનામ યોગ્ય. પોણા બે વર્ષ જાય તો બહુ એમને લાગી આવ્યું છે. જેમ કોઈ માણસ બે ચાર માળથી પડે તો એને ભલે કાંઈ વાયગું ન હોય તો પણ પછડાટ તો લાગી જ હોય. એમ પ્રવૃત્તિમાં ભલે એમને આત્માને ઇન્જરી નથી થઈ પણ પ્રવૃત્તિનો પછડાટ તો જરૂર લાગ્યો છે. એટલે પ્રવૃત્તિથી છૂટવા માંગે છે. તમને પણ ઉપાધિ જોગ વર્તે છે, સુભાષભાઈ પણ નિવૃત્ત થઈને કૃપાળુદેવના સંઘમાં રહીએ એવી એમની હાલત નહોતી. કુદરતે બેની એવી પરિસ્થિતિ હતી કે વિયોગમાં રહેવું પડતું હતું. તમને પણ ઉપાધિ જોગ વર્તે છે તે વિકટપણે વિદાય એવો છે, અને એમાં પણ તમને ઘણી મુસીબત છે એમ અમે જાણીએ છીએ. તથાપિ મૌનપણે ક્ષમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો, પરિણામ બગાડતા નહીં, પ્રતિકૂળતામાં પરિણામ નહીં બગાડતા, ક્ષમતાથી. બહુ ભાગ પ્રતિકૂળતા આવે અને પરિણામ બગડે એ બહુ ભાગ સામાન્ય થઈ ગઈ છે વાત. ક્ષમતાથી ઉદયને વેચજો, ઉદયને ભોગવજો ક્ષમતાથી. તે કર્મ વેદમાંથી અંતરાયનું બળ હળવું થશે, અને એવી રીતે જો તમે ક્ષમતા રાખશો તો અમારી તમારી વચ્ચે જે સમાગમનો અંતરાય છે એ અંતરાય ઘટી જશે. માટે તમે ક્ષમતા ભાવ રાખજો. શું લખીએ અને શું કહીએ, એમ કે મને અમને શું થાય છે સત્સંગ માટે, કે તમારા માટે અમને કેવા ભાવ આવે છે, એ શું લખીએ અને શું કહીએ. એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે, બસ આત્માની ચર્ચા કર્યા કરીએ એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. તમારા જેવા પુરુષના સત્સંગને અમે ઈચ્છીએ છીએ એમ ન લખ્યો. આ સત્સંગની જ્ઞાની થયા પછી કેટલી ગરજ હોય છે. કિંમત કેટલી છે એમને સત્સંગ. કોડાઈ કેનાલમાં સત્સંગની કિંમત ક્યારે આવે ને કેટલી આવે ઉપર એક આપણે સ્વાધ્યાય ચાલ્યો છે. એ અહીંયા એમ પોતે લખે છે કે એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે. તમારો સત્સંગ હોય તો આત્મવાર્તા જ અમારે ચાલ્યા કરે, પછી સત્સંગમાં બીજી પંચાત હોય નહીં. એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન એટલે વચમાં કાંઈ છેદ પડે એવો નહીં, કટકો પડે એવો નહીં, એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અમે તો સત્સંગમાં દાસ થઈને સત્સંગમાં રહેવા માંગીએ છીએ, નહીતર તો આમ ગુરુ નવાય તો એ વાત લાગે છે કે મુમુક્ષુ હોય ને વાત વાતમાં ઉપદેશ દેવા માંડી જાય. આના પરિણામનું કાંઈ ઠેકાણું બીજાને ઉપદેશ દેવા લાગી જાય. આ તો પછી આ તો ખરેખર ગુરુ ગુરુ જેવા છે. તો એ શું લખે છે, સત્સંગના અમે દાસ છે. તમારા નિમિત્તે અમને સત્સંગમાં અમારી રુચિનો વિષય મળે છે, તો એની અમને ગરજ છે. દાસ છે એટલે એની અમને ગરજ છે. અમે અમારા માટે સત્સંગ કરીએ છીએ, તમારા માટે નહીં, તમને સમજાવવા માટે નહીં. અમે અમારા આત્મા માટે અમે સત્સંગ કરીએ છીએ. અમારા આત્મભાવો વિશેષપણે આવિર્ભૂત થાય અને અમારી આત્મરૂચિને પુષ્ટિ મળે, પોષણ મળે, એમ એવું બને છે માટે અમે સત્સંગ ઈચ્છીએ છીએ. અમારે સત્સંગમાં બીજું કાંઈ અમારું ધ્યાન નથી, બીજું કાંઈ અમારું લક્ષ નથી. અને બીજું અમારું કોઈ પ્રયોજન નથી. એવી રીતે પોતે સત્સંગ કરે છે, યોગ્ય પાત્ર છે સામે સત્સંગનો, તો આ રીતે પોતે સત્સંગ કરે છે. અને એવો સત્સંગ કયા કયા ભાવથી, કઈ ભાવનાથી, કેવા પ્રકારથી ઈચ્છે છે એનું પ્રદર્શન થઈ ગયું છે આ શબ્દ લખાણા ત્યારે, કે અમે તો સત્સંગના દાસ છે. એવી રીતે સત્સંગ ગુણકારી કેવી રીતે થાય છે પોતાને પણ, જ્ઞાનીને પણ. જો જ્ઞાની આ રીતે આટલા લઘુત્વ ભાવે સત્સંગ કરતા હોય તો મુમુક્ષુને કેટલો લઘુત્વ ભાવ હોય, અને તો એનો ગુણ થાય, એનો લાભ થાય, એ વિચારવા યોગ્ય વિષય છે. એમને તો જ્યારે ભાવ આવ્યો ને જે ભાવ આવ્યો લખી દીધો, લખી નાખ્યો, લખાઈ ગયો, અને આપણા સદભાગ્ય અહીંયા એ પત્ર રહી ગયો, મળી ગયો. પણ પરમાર્થ તો આપણે કાઢવાનો છે એમાંથી, એ શબ્દોનો પરમાર્થ આપણે કાઢવાનો છે. શબ્દનો અર્થ જે થતો હોય તે ભલે થાય, આપણા માટે આપણો પરમાર્થ કાઢવાનો છે. આપણને સત્સંગ માટે આપણા પરિણામ કેવા હોવા જોઈએ, અને તો સત્સંગ ફળે. એ પણ ભૂલવા જેવું નથી. લાખ કરોડ અબજ દેતા પણ યથાર્થ સત્સંગ મળી જાય એ કોઈ ખરીદી શકાય એવી ચીજ નથી. એને માટે તથા પ્રકારના પુણ્ય જોઈએ. તથા પ્રકારનો શુભ કર્મનો ઉદય જોઈએ. એનું મૂલ્ય કોઈ રીતે બીજા બીજી જગતના પદાર્થથી થાય એવું નથી. અત્યંત વિનયપણે, જો કેવું લીધું છે, અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. સુભાગભાઈના ચરણમાં નમસ્કાર કર્યા છે એવું પાત્ર હશે. વિચારવા જેવો એમનો આત્મા કોળતો હતો. સુભાગભાઈના પ્રત્યેક સત્સંગમાં એમનો આત્મા કોળી ઉઠતો હતો. કોળવું એટલે પાંગરવું, કાઠિયાવાડી શબ્દ છે, ખીલી ઉઠે. કોળવું એટલે ખીલ, અંદરથી સ્વભાવ ખીલવા માંડે એમ, એવું જ કોઈ એમને એમને નિમિત્ત નૈમિતિક સંબંધ હતો. જ્ઞાની પણ નિમિત્તનો કેટલો ઉપકાર ગાય છે, કાંઈ પોતાનું ગુરુત્વ જોતા નથી, કોઈ પોતાનું ગુરુ પણ જોતા નથી. નમસ્કાર કરવાના પરિણામ થાય છે એ જ વિનંતી છે. દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો, એમાં લઘુત્વ ભાવમાં આવ્યા છે. એ કૃપાળુદેવની નમ્રતા પણ ગજબની છે, મધ્યસ્થતા પણ ગજબની ને નમ્રતા પણ ગજબની છે. આપણે કીધું છે ધન્ય અવતારમાં, આમાંથી લીધું ઘાટકોપરમાં કાર્તક સુદ પૂનમે એક વાર હતા, એમના ગુણાનુવાદનો વિષય લીધો હતો. ચારસો ને 53 પત્ર પૂરો થાય છે અહીંયા. ત્યાર પછી 456મો પત્ર છે, સુભાગભાઈ ઉપરનો છે. વચ્ચે આપણે કોઈ આમાંથી લેવાનું રહેતું નથી ને, છે અષાઢ મહિનાનો અને ઓલો છે પ્રથમ અષાઢ અને ત્રીજા, બે અષાઢ મહિનો ચાલે છે, બે અષાઢ મહિનાના છે. ટૂંકા ગાળામાં છે, 11 દિવસમાં જ બીજો પત્ર લખ્યો છે. પાછો પત્રાંક 456, મુંબઈ પ્રથમ અષાઢ 14મી બુધવાર 1949, 106 વર્ષ થયા. આગળ લખ્યા, ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે સંસારની અંદર. આશાના તાતને લોકો જીવે છે. આશા નિરાશામાં ફેરવાય ત્યારે ડિપ્રેશનમાં આવી જાય. ઘણું કરીને સંસારી પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. સંજ્ઞા એટલે ઈચ્છાઓ, સંજ્ઞા એટલે ઈચ્છાઓ. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તે શું થાય છે કે આ બાજુ અનુકૂળતાઓ વધતી જાય, એમ ઈચ્છાઓ વધતી જાય. ગરીબને ચક્રવર્તીનું સપનું ન આવે. દરિદ્ર હોય એને ચક્રવર્તીનું સપનું ન આવે, કેમ કે એને એ સપનામાં ખ્યાલ નથી આવતો. પણ અનુકૂળતાઓ વધે એવો કોઈ પ્રકાર હોય ઉદયનો, ત્યારે ઈચ્છાઓ પણ સાથે સાથે વધતી જાય છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય, એમ આશાઓ પણ, આશાઓ એટલે અપેક્ષાઓ પણ વધતી જાય છે. ઈચ્છા અને અપેક્ષાઓ સાથે સાથે રહે છે. એકમાત્ર હવે એ તો સંસારી જીવોની વાત થઈ, આ લાઈન જરા જુદી છે એમ કે છે. આ માર્ગમાં આવે, આ લાઈને ચડે એની વાત જુદી છે. સાવ એકમાત્ર જ્યાં આત્મવિચાર, આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર એમ લેવો. જે કોઈ જીવને આત્મકલ્યાણનો વિચાર બંધાય અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય, કા આત્મકલ્યાણના વિચારનો ઉદ્ભવ થાય, અને એથી આગળ વધીને કોઈને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે. કોનાથી જીવાય છે? જીવના સ્વરૂપથી. પછી આશાથી જીવવું નથી. એટલા માટે પ્રયોગનો વિષય એટલા માટે એ છે કે આપણને ખાવું પીવું તો બધું મળે એવું છે. દૂધ લાડવા ભજીયા ખાઈ તો વાંધો નથી કઈ. અને સામાન્ય રીતે સગવડો હોય, નવી નવી આઈટમ બનાવીને ખાતા હોય છે. પ્રયોગ કે પ્રયોગે ક્યારે ચડીએ? આપણે હવે એ બધી અપેક્ષાઓ અને આશાઓથી એ જીવન જીવવું નથી, હવે કોઈ આત્મજીવન જીવવું છે. એના માટે પ્રયોગ કરીએ છીએ. પરિણામ ખેંચાય ત્યારે ગડબડ સમજવી, હે ત્યારે ગડબડ સમજવી. આમ વાત છે, જે યથાર્થ પ્રકાર છે આવો પ્રકાર છે કે ભાઈ આપણને કોઈ સંયોગની કોઈ ખામી નથી, પણ એ પ્રકારની આશા અને અપેક્ષાઓને જીતવા માટે, એ પ્રકારનો મોહને મંદ કરવા માટે આપણે છતી વસ્તુએ ઉદાસીનતા કેળવીએ છીએ. શું કેળવીએ છીએ? છતી વસ્તુએ ઉદાસીનતા કેળવવાની માટે પ્રયોગ છે, અને એવી ભાવનાથી એ પ્રયોગ થતો હોય તો વાંધો નથી આવતો. પહેલાં એની ભાવના આવવી જોઈએ, અને એમાંય તે ભિન્ન ભિન્ન ઈચ્છાઓથી વધતી જે આકુલતા, અનેક પ્રકારની ઈચ્છાઓથી થતી જે આકુલતા, એ આકુલતાથી કંટાળીને, એ આકુલતાથી થાકીને પ્રયોગ કરે ત્યારે યથાર્થ પ્રકારે પ્રયોગ ચાલે. એવી રીતે પ્રયોગના મંડાણ થવા જોઈએ. તો મુમુક્ષુતા વર્ગ એટલે એવો વિષય આવે પણ આપણે થોડું એની ચર્ચા કરતા જઈશું, અમને વધારે સ્પષ્ટ થાય કે આપણે પ્રયોગ શું કરવા કરીએ છીએ, શા માટે કરીએ છીએ ને કઈ રીતે કરવો જોઈએ. ફરીથી એકમાત્ર જ્યાં આત્મકલ્યાણનો વિચાર ઉદ્ભવ થાય છે, જરા વાક્ય રચનામાં વિશેષતા છે. બધા એમ જ કહે છે કે અમને તો આત્મકલ્યાણનો વિચાર છે ત્યારે તો સત્સંગમાં આવીએ છીએ. એકમાત્ર જ્યાં આત્મકલ્યાણનો વિચાર ઉદ્ભવ થાય છે, આત્મકલ્યાણનો વિચાર નહીં, એકમાત્ર આત્મકલ્યાણનો વિચાર. આત્મકલ્યાણ કરવું છે ને બીજું બધું કરવું છે એનું કામ નથી, એ લાઈન નથી, આવી લાઈન જ નથી. એકમાત્ર જ્યાં આત્મવિચાર ઉદ્ભવ થાય છે અથવા જ્યાં આત્મજ્ઞાન ઉદ્ભવ થાય છે ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ, એટલે સર્વ પ્રકારની આશા સમાપ્ત થઈને સમાધિ થઈ કે ઉપેક્ષા ઉદાસીનતા જીવના સ્વરૂપથી જીવાય છે, પછી આત્મજીવન શરૂ થાય છે. તેવું શાંતિમય આત્મજીવન શરૂ થાય છે, નિરુપાધિ આત્મમય જીવન શરૂ થાય છે. જુદો જ માર્ગ છે. થોડી બધી અનુકૂળતા હોય, હામ દામ ઠામ હોય, પણ એમાં ક્યાંય શાંતિ નથી, એમાં ક્યાંય શાંતિ નથી. વર્તમાનમાં એક ક્લેશ છે અને ભવિષ્યમાં તો ક્લેશનો પાર નથી. જો જે પાછો ન ફરે તો પાછો ફરે તો જુદી વાત, બાકી વર્તમાનમાં તો ક્લેશ છે જ ને. ત્યાં જીવના સ્વરૂપથી જીવાય છે અને જીવના સ્વરૂપમાં પરમ શાંતિ ભરેલી છે. જીવના સ્વરૂપથી જીવાય છે તો ટૂંકામાં લખ્યું છે, પણ જીવના સ્વરૂપમાં તો અમૃત જેવી શાંતિ ભરી છે. ચૈતન્ય સ્વભાવ જ પોતે પરમ શાંત સુધામય છે. સ્વભાવ જ એનાથી ભરેલો. જેમ કોઈ ફુગામાં પાણી ભર્યું હોય અને ફુગાવાને દબાવો અને ફુગો એવો હોય છે અને જગ્યાએ કાણા પડી જાય તો ફુવારાની જેમ પાણી બહાર આવે ને, એમ ચૈતન્ય સ્વભાવ ઉપર પુરુષાર્થની ભીંસ જાય અને શાંતિના ફુવારા છૂટે અંદરથી. એ સ્વભાવ એવો શાંતિથી ભરેલો છે, ભીંસ દેવાની જરૂર છે. જ્યાં એ બધી આશાની આકુલતાઓ, અપેક્ષાની આકુલતાઓ જ્યાં શાંત થઈ, સ્વયં સમાપ્ત થઈ, દબાણથી નહીં ઉપશમ થઈ, ત્યાં જીવના સ્વરૂપથી જીવાય છે. ત્યાં જીવના સ્વરૂપની શાંતિથી પછી એ શાંતિ એવી છે કે આખું જગત કોલાહલ રૂપ આકુલતામાં બળતું દેખાય, અથવા જગતને આકુલતાની આગ લાગેલી દેખાય. તે આકુલતાની આગ લાગેલી અને બધા આગમાં હળગે છે. જગતના બધા પ્રાણીઓ આકુલતાની આગમાં સપડાયેલા છે અને શેકાય છે. બધા બળબળતા અંગારામાં દેવલોકના દેવો પણ તો હજી એવી સંપત્તિ નથી, તો તે લોહવાટનો પાર નથી જીવને, પણ દેવલોકના દેવો એ બળબળતા અંગારામાં શેકાય છે. ત્યાં શરીરની વ્યાધિ નથી, કામ ધંધાની ઉપાધિ નથી, કોઈને કારખાને જવું પડતું નથી, કોઈને દુકાને જવું પડતું નથી, કોઈને નોકરી કરવી પડતી નથી. એની દેવીઓ છે એને કાંઈ રોટલા પકડવા પકાવવા પડતા નથી, આંધણ મૂકવું પડતું નથી, કુકર જ ગેસ હળગાવવો પડતો નથી, કાંઈ માથાકૂટ નથી પડતું. તોય બળબળતા અંગારામાં શેકાય છે. કેમ કે આત્મા સિવાય ક્યાંય શાંતિ નથી. એની નજર બીજા બહુ વૈભવશાળી દેવો ઉપર જાય છે. બીજા બીજા દેવોનો શેરને માથે હવા શેર વૈભવ બહુ હોય છે. અહીંયા જોયું છે અમે, અમારા આડતિયા હતા, ક્લાયન્ટ હતા, બહુ ગરીબ સ્થિતિમાંથી. એમ કહેતા હતા, મારા ફાધર તો અમારા ગામમાં મધ્ય ગુજરાતના હતા, આથા થાનામાં મામલતદારની ઓફિસના ઓટલે બેઠા બેઠી અરજી લખી દે તો આથા થાના લીએ અડધો રૂપ અરજી લખી જાય. અમે એમાંથી ભણાવ્યા ગણાવ્યા, ફોરેન જઈએ એવા અમે તો. અત્યારે મુંબઈમાં મોટો ઇન્ડસ્ટ્રી ચલાવે, એક ઇન્ડસ્ટ્રી ઇન્દોરમાં હતો, એ લોકોને મુંબઈમાં હતો, ઘણો પૈસો થઈ ગયો. અને આખો દી ધંધો વેપાર ધંધો વેપાર મોટો ધંધો મોટો વેપાર. બે ત્રણ ત્રણે ભાઈઓ હતા, ના ફોરેનથી ભણીને તાજે તાજો આવ્યો હતો ઓફિસ સંભાળવા. કંઈક કુતૂહલથી પ્રશ્ન કર્યો. હું ઓફિસમાં બેઠો હતો, આપણે ભાઈ પૈસા તો ઘણા છે, ઘણા ઘણા પૈસા થઈ ગયા જરૂર કરતા વધારે, તમે આપણે શું કરવા આટલું બધી માથા કરું. હવે પૈસા તો ક્યાં આપણે કરીએ છીએ? મેકિંગ હતા તા મુંબઈમાં, લિન્સિડ ઓઇલમાં અમે કિંગ છીએ. મારે તેલ તેલિબિયા નહોતું ને, લિન્સિડ ઓઇલમાં કિંગ હતા. હવે તો બેનર માટે કામ કરીએ છીએ, હવે કાંઈ આપણે પૈસા માટે કામ નથી કરતા. મુંબઈમાં આપણું બેનર છે, ઠીક. આપણા હળગ છે ને હું, એ મેં એટલો પ્રવૃત્તિના રસવાળો જીવ, એટલો પ્રવૃત્તિના રસવાળો જીવ, ઓવર લિમિટ રસ લે. કેટલો પરિસ્થિતિ એ થઈ કે મગજના જ્ઞાન તંતુઓ પર બહુ અસર થઈ ગઈ, તીવ્ર રસને લઈને. અને માથાનો દુખાવો એવો થઈ ગયો, એવો માથાનો દુખાવો થઈ ગયો. ડાક્ટરોએ ભેગા થઈને નિદાન એ કર્યું, ત્યાંની ઓફિસ બિલકુલ છોડી દેવી, ઘરમાં બિલકુલ ટેલિફોન ઉપાડવાનો નહીં. એટલું જ નહીં, ઘરના ઓરડામાં બારી બારણા બંધ કરી અંધારો ઓરડો કરીને એને રહેવાનો. આ એની ટ્રીટમેન્ટ આપી, ઘોડે દિવસે અંધારામાં રહેવાનું. એવી સજા ડાક્ટરો કરી. પછી મુંબઈ છોડીને એને ઇન્દોર રાખતા હતા, બીજા ભાઈ સંભાળતા હતા. અમારે કંઈક બિઝનેસના હિસાબે ઇન્દોર જવાનું થયું. અમારે ખ્યાલ આવ્યો કે આ તો આ લોકોને ઇન્દોરમાં પણ ઇન્ડસ્ટ્રી છે, મકાનો છે. એટલે મેં ફોન કર્યો તો ઘરે આવો ને કે જરા જમવા, આપણે નિમિત્તે બે હશે કે. એટલે એમ તો બહાર તો નીકળ લોજનું ખાવાનું થાય, પછી આડતે ને ત્યાં જમી લઈએ જેને યારે કામ હોય એની સાથે. જમવા ગયા એને, ત્યાં બેઠા તો બધી વાત કરી. આવું થયું છે મારે, કે મારી આ દિશા હતી, મારા પિતાશ્રીને અમે અહીંયા પહોંચ્યા, તો મારી હાલત આ થઈ. ઉંમર એ વખતે 40-45 વર્ષ, બહુ મોટી ઉંમર નહીં કાંઈ ને, પણ ઓવર લિમિટ રસ લીધેલો, બહુ ધંધાનો રસ્યો માણસ, બહુ રસ્યો. એ રસની ડિગ્રી જ એની બહુ હાયર લેવલની હતી. અને હોશિયાર બુદ્ધિવાળો ખરો ને, આ બાજુ પુણ્યનો યોગ એટલે અપેક્ષાઓ તો વધતી જ જાય. મને કે આવું કીધું છે, મટાડવું છે તો ક્યાં મટાડવું જ છે. આમે તમને અંધારા ઓરડામાં રાખે છે ને, એટલે લઈ આવો આપણે ત્યાં કીધું. ભાવના અમારી લાઈન જુદી છે. આમ ભલે તમારી ઘરે વેપારી તરીકે, વેપારી તરીકે વાત કરીએ છીએ બધીમાં, અમારી લાઈન બહુ શાંતિની છે. કીધું એને કંઈ ખ્યાલ આવે ને કે આપણે શું કહેવા માગીએ છીએ, એટલે કંઈ એને કિંમત ન આવે. મગજની શાંતિ આવી જાય, કીધું. આ બધા કચરો નીકળી જાય, પણ ટ્રીટમેન્ટ મહિનો, બે મહિના, ત્રણ મહિના, ત્યાં સુધી ઠેકાણે ન પડે ત્યાં સુધી લેવી પડે. ટ્રીટમેન્ટમાં બીજું કાંઈ નથી, સત્સંગ એટેન્ડ કરવાનો છે. વખત મળે ત્યારે વાતચીત કરશું. સત્સંગમાં તો ઘણું સમજવાનું, જાણવાનું મળશે. પછી ક્યારેક ક્યારેક એ વિષયમાં આપણે વાતચીત કરશું. તમારું બધું બહુ ઘેરાઈ ગયા છો, એકવાર બહાર નીકળી જાઓ. મન એનું થઈ ગયું, પણ પછી કેમ ન આવ્યા ભગવાન ના થઈ ગયું. વિચાર કરીશું, કંઈક પ્રોગ્રામ તો કરીશ, ગોઠવીશ કંઈક. કંઈ કાંઈ એવા નહીં, આપણને કંઈ પછી સાંભળ્યું નથી, કોઈ કંઈક લખ્યું નથી, ટેલિફોને કર્યો નથી. ભેગા છે તો વાત, પ્રસંગ હતો તો વાત કરી દીધી. હા, કરોડો રૂપિયા થઈ ગયેલા. હવે એ પ્રકારનો પુણ્ય દઈને હુજે ની જીવને જે થયું એ ખરું, એના તો વર્ષો વીતી ગયા. તો 20-25 વર્ષ પહેલા ની વાત છે. હ હા, એ તો જોઈ ન શકે, ભોગવશે ત્યારે તો શું થશે પછીની વાત છે. અત્યારે એને ફિલ્મ ઉતારીને દેખાડે ને તો જોવા તૈયાર ન થાય, એવી ખરાબ પરિસ્થિતિ થાય છે. બહુ અધોગતિમાં જાય, અધોગતિની ખાઈમાં એવો ફેંકાય ક્યાંય પત્તો લાગે નહીં. એટલે એવું છે, જીવને અંદરની શાંતિ પ્રાપ્ત થાય તે શાંતિનું મૂલ્ય કાંઈ. જગતમાં ઉપમા એની કોઈ બરાબરી, એનું કોઈ દ્રષ્ટાંત આપી શકાય એવી ચીજ નથી. કેમ કે દેવો પણ અંગારામાં શેકાય છે, કે કોનું ઉપમા આપવી, અહીંયા તો કાંઈ છે નહીં હજી તો. હા, અહીં તો બધા પાપાનું મંદિર પૂન છે, પુણ્ય પુણ્યનો ઉદય આવે ને પાપના પોટલા બાંધે, પુણ્ય ઉદય ભોગવાન પાપના પોટલા બાંધતો જાય. ત્યાં તો એ પ્રકાર નથી તોય અંગારામાં શેકાય છે, કેમ કે ઓલે જોવે ને, એ મુંબઈમાં હું જોવે કે મારા કરતાનો ઇન્ડસ્ટ્રી મોટો છે, મારા કરતાનો ઇન્ડસ્ટ્રી મોટો છે, આના કરતા મારો, એના હું જોતો હોય. બળતરા 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 પાર વગરની બળતરા થાય, એમ ત્યાં એવું જ છે બધું. જે કોઈ પણ મનુષ્ય ઈચ્છે છે તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે છે, અને તે પ્રાપ્તિની ઈચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરીને કલ્પના જ રહ્યા કરે છે. જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેને દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય ભવી સંભવે છે, પાગલ થઈ જાય પાગલ. એ શું છે કે બુદ્ધિવાળો હતો ને, એટલું વળી પુણ્ય છે તો પાગલ નહોતો થયો, નહીતર પાગલ જ થઈ જાય, છટકી જાય કમાન. બહુ આકુતામાં ને બહુ રસમાં પછી કમાન છટકી જાય, એવું કે છે. અહીંયા વિશેષ વિસ્તાર લઈશું.